તારીખ 11/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 550 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 839
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 550 પાનું 442 છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ ગઈકાલે તમારું લખેલું પત્ર એક પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર એક લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે, તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે. 548 વાળો અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું, આગ્રહનો ભાવ નથી. તમે વિચાર્યું છે ફરી ફરીને, એમ અનુમાન કર્યું છે, અને વિશેષ કરીને વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે એટલે કદાચ
બરાબર
તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય કદાચ, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે અને તેથી બાકી લખવાનું આવતીકાલે થશે. આવતીકાલે એટલે ગઈકાલે તે પત્ર લખવાની કાંઈક ઈચ્છા થતાં, આવતીકાલે એટલે આજે લખવું તે ઠીક છે એમ લાગવાથી ગઈકાલે પત્ર લખ્યું નહોતો. તેઓ પરિણામ એક લખી નાખે છે, એક દિવસ કેમ મોડું લખ્યું કે આવો વિકલ્પ આવ્યો એટલે આમ કર્યું બસ. શું કેમકે પત્રમાં એમ લખ્યું હતું કે આવતીકાલે લખીશ, હં કે આવતીકાલે એટલે ગઈકાલે તે પત્ર લખવાની કાંઈક ઈચ્છા થતાં એટલે એમ લખેલું કે આવતીકાલે લખીશ, છતાં આવતીકાલે એટલે આજે લખવું તે ઠીક છે એમ લાગવાથી પછી ગઈકાલે નહોતું પત્ર લખ્યું. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. આશય શું હતો મુખ્ય? કે જો જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ હોય તો જરૂર ઉદયમાં ઉદાસીનતા આવ્યા વગર, અને જો ઉદયમાં ઉદાસીનતા આવે તો ભવિષ્યમાં મને પ્રારબ્ધનો ઉદય પ્રતિકૂળ ન હોય તો સારું એવી અપેક્ષા ન રહીએ. જે હોય તે પ્રારબ્ધનો ઉદય ભવિષ્યનો કે વર્તમાનનો જે હોય તે મને સ્વીકાર્ય છે, મને મંજૂર છે, મને એનો જરા પણ અણગમો હોવો ન ઘટે એમ યથાર્થપણે રહેવું જોઈએ. એટલે એ બહુ હિતકારી વાત છે જો ઉદયને ગૌણ કરી શકાતો હોય તો, અને યથાર્થ સમજણપૂર્વક અથવા કોઈ પણ પ્રકારનો ઉદય હોય તો એમાં કાંઈ સાર નથી, બધું અસાર જ છે. એક મારો આત્મા સારભૂત છે, મારું આત્મકલ્યાણ થાય તે સારભૂત છે, અને મને આત્મકલ્યાણમાં નિમિત્ત થાય એવા જ્ઞાની એ મારા માટે સારભૂત છે. બસ આટલી વાત એને લેવી જોઈએ. ઉદય ગૌણ થઈ જાય છે. જો ઉદય ગૌણ થાય તો ફરીને એવો ઉદય આવવાનો પ્રકાર ઊભો નથી થતો. મુખ્યતા તો પાછો ફરીને એને એ પ્રકાર બધી સાયકલ ચાલુ રહીએ છે, એમ જ સંસાર ચાલે છે. ઉદયમાં અસારપણું જાણે ને એની કિંમત ઉડી જાય, એની તુચ્છતા આવે કે આવા અનંત કાળમાં અનંત પ્રસંગો થયા. જે ઉદય આવે છે, જેવા કોઈ ઉદય આવે છે, જેને જે આવે છે તે એવા અનંત પ્રસંગો થઈ ગયા. એથી આ આત્માને કઈ સુખ થયું નથી ને સુખ થવાનું પણ નથી, અને એક દુઃખનું કારણ નથી. અનુકૂળતા હોય તો સુખનું કારણ નથી, પ્રતિકૂળતા હોય તો દુઃખનું કારણ નથી. કલ્પના પણ માને છે, સાચું તો જ્ઞાનીની દ્રષ્ટિએ કલ્પના છે, એને તો સાચું જ માન્યું, એટલે મુખ્યતા થઈ જાય છે. મનુષ્ય પણ એ માન્યો છે, ફલાણો ફલાણો છું એમ માન્યું છે. આત્મા ખોવાઈ ગયો, આત્મા છે જ નહીં. પછી એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજ સહજ કર્યો છે, એવી વાત ઘણી વાર તમને સહેજે સહેજે લખાય છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કાય ક્લેશ થી તમને ઘણી વાર વિસર્જન થયો છે અથવા થઈ જાય છે. પ્રતિકૂળતાનો દુઃખ થાય છે તમને. અમારા પ્રત્યે માવિત્ર જેટલો તમારો ભક્તિભાવ છે. માવિત્ર એટલે માના જેણા ભાઈઓ હોય એવો ભક્તિભાવ છે તમને. શું તો મિત્ર એટલે દીકરી અને માવિત્ર એટલે ભાઈ, ભાઈ અમારા પ્રત્યે માવિત્ર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને, તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે. બહુ ચોખ્ખું લખે છે. એક તો ઘણો અરસપરસ પ્રેમ છે એટલે તમે લખો છો. શું બીજું એ જે પ્રતિકૂળતાનો દુઃખ છે એ સહન કરવાની તમારી શક્તિ નહીં હોવાથી તમે લખો છો. શું અને અમુક પ્રકારની માગણી કરો છો, યાચના કરો છો, એટલે વ્યવહારિક રીતે માગણી કરો છો કે તમે આમ કરો તો ઠીક, તમે આમ કરો તો ઠીક. તમારા તરફથી એમ બે પ્રકારે કર્યું છે તમે. એક તો કાંઈ સિદ્ધિ યોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયને, એક તો એવી યાચના થઈ છે. કંઈક ચમત્કાર હોય તો કરો, કંઈક ચમત્કાર કરો, વાહ હવે સહન થતું નથી, આ જરા ચમત્કાર કઈ કરી દો. અને બીજી યાચના કઈ વેપાર રોજગારની, કોઈ અમને વેપાર રોજગાર કરાવો, કઈ બતાવો કે આ વેપાર કરો તો એમ કરીએ, કોઈ રીતે પણ કમાણી થાય એવું કઈક અમને સુજાડો. એમાંની એક યાચના તમારી અમારી પાસે થાય તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, એ બેમાંથી કોઈ પણ યાચના થાય તો તમને હિતનું કારણ છે અટકી જાય, હિતના કારણમાં અટકાવ આવે, હાડું આવે, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય, અપેક્ષાઓ રહ્યા કરે, પછી ભવિષ્યમાં પણ અપેક્ષાઓ રહ્યા કરે. કેમ કે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે ભૂમિકામાં કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય એમાં કાંઈ સંદેહ નથી. આ સિદ્ધાંતિક વાત છે. જે ભૂમિકામાં જે ન કરવું ઘટે તે ભૂમિકામાં તે કરે તો એ ભૂમિકા છૂટી જાય. મુમુક્ષુ હોય તો મુમુક્ષુની ભૂમિકા ખલાસ થઈ જાય. જો એ વાંછા રાખે તો મુમુક્ષુની ભૂમિકા ખલાસ થઈ જાય. મેં તો લખ્યું હતું અનુક્રમે મુમુક્ષુતાનો નાશ થાય, એ 548માં લખ્યું હતું. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ. કેવી ભક્તિ જોઈએ? નિષ્કામ ભક્તિ જોઈએ. કોઈ કામનાવાળી ભક્તિ નહીં હોવી જોઈએ. યથાર્થ ભક્તિ તો નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ એ યથાર્થ ભક્તિ છે. જ્ઞાન દશામાં જે વિતરાગતા ઉત્પન્ન થાય છે એ વિતરાગતાનો કોઈ અંશ એનું મૂળિયું આ નિષ્કામ ભક્તિમાં રહેલું છે. કેમ કે સકામતામાં અપેક્ષા છે, નિષ્કામતામાં ઉપેક્ષા છે, અને વિતરાગતામાં પણ ઉપેક્ષા છે. એમ વાત છે. એમાં કાંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ, શાંતિથી એ પ્રસંગને પસાર કરવો જોઈએ. એમાં પરિણામને વિશેષ જાગૃતિ રાખીને શાંત રાખવા જોઈએ. એવી વાત છે. ગમે તેટલું દુઃખ હોય તો એમ કે છે, અમુક વધારે થાય ત્યારે કહેજો એમ ન કીધું. ગમે તેટલું હોય ને ઉદય છે ને પૂર્વે આપણે જ નાખેલું છે. આપણે જ ઊભો કરેલો ઉદય છે. પછી એને સામે નારાજગી એ યોગ્ય તો નથી જ. તેમ ન બને તો પણ, કદાચ તમે સહન ન કરી શકો, ધીરજ ન રહીએ તો પણ, એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એક અક્ષરે તે અમને એ બાબતમાં તમે જણાવો એ પ્રકારનો આવો જોઈએ. ભલે તમારાથી સહન ન થાય ને પરિણામ બગડે તો પણ તમે અમને કહો એ તો બરાબર નહીં છે. એમ છે.
વો
બાત અલગ હે. બાત ક્યાં કરતે હો? આપ યાચના કરતે હો, નિવેદન કરવું એક વાત છે, અને પ્રતિકૂળતા મટાડવા માટે કઈક રસ્તો ગોતી દો એ વાત બીજી રીતે થઈ ગઈ. પછી નહીતર મારા પરિણામ બગડશે, માટે તમે મને રસ્તો ગોતી દો એમ નહીં. તમારા પરિણામ તમારા મમત્વથી તમારા પ્રતિબંધને લઈને બગડે છે. રસ્તો કાઢવાથી કોઈ પરિણામ નથી બગડવાને એવું નથી, રસ્તો મળી જાય ને અનુકૂળતા આવે તો પ્રતિબંધ ઓર દ્રઢ થવાનો, થવાનો કે નહીં થવાનો, અનુકૂળતાનો રસ ઉભો થશે. જે પ્રતિકૂળતાનો ખેદ થતો હતો એમાંથી અનુકૂળતાનો રસ ઉભો થશે. તો વાત તો એની થઈ ગઈ, અનુકૂળતા હો પ્રતિકૂળતા હો ચાહે તે હો, આપણી ઉપેક્ષા જોઈએ, ઉદયમાં ઉદય પ્રત્યે આપણી ઉપેક્ષા જોઈએ. આવી વાત છે. માગણી કરી ને એમાં સકામતા આવી ગઈ. સકામતા આવી ગઈ એનું કારણ શું થયું જરા, કે અરસપરસ મેં ઘણો હતો. ત્યારે અરસપરસ ને ઘણો હોય ત્યારે આવું બની જાય, એટલે ખ્યાલ ન રહે પછી કે એમાં સકામતા ઊભી થઈ જાય છે. એટલે ધ્યાન દોર્યું છે કે આ સકામતા થઈ જાય છે તમારે, બિલકુલ નહીં. ગમે એટલું દુઃખ પડે, એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. કડક થઈ ગયા જરા, શું કડક થઈને વાત કરી નહીં, કે મને આટલી પ્રતિકૂળતા છે એવી સૂચના નહીં આવવી જોઈએ તમારે, શું આ પ્રતિકૂળતા મને પ્રતિકૂળતા લાગી અને મારા પરિણામ બગડ્યા, એમાં આટલે હદ સુધી બગડ્યા, આવા આવા પ્રકારે બગડ્યા, આવા આવા મને ભાવ થયા, હવે એવું મને ન થાય એવો કોઈ ઉપાય બતાવો. પણ આવી પ્રતિકૂળતા મને મટી જાય એનો ઉપાય બતાવો એ વાત નહીં હોવી જોઈએ, એની સૂચના નહીં થવી જોઈએ. આવા પ્રતિકૂળ દેહમાં મારા પરિણામ બગડતા હોય તો કેવી રીતે ન બગડે એ ઉપાય બતાવો. તો એમ કે તમે મમત્વ મૂકો એટલી વાર છે, એમાં તો બીજું કાંઈ નથી. કેમ કે પાડોશીને ત્યાં એ પરિસ્થિતિ હોય તો તમને કઈ થાય ન થાય, આપણે શું કરીએ? પાડોશીને તકલીફ હોય તો આપણે આપણે શું કરીએ ભાઈ? આપણે કાયમી તો કોઈનું કાંઈ કરી શકીએ નહીં. ઠીક છે, કોક વાર કાંઈક આપણી પાસે મદદ માંગીએ ને આપણે થોડું ઘણું આપી દીધું બીજી વાત છે, પણ કે આખી જિંદગી તો આપવાનો કઈ સવાલ ઊભો નથી થતો. ત્યારે કુટુંબમાં તો આખી જિંદગીની વાત ઊભી જ હોય છે, એ જ્યાં સુધી અનુકૂળતાને ન થાય ત્યાં સુધી પરિણામ બગડે. ઉપેક્ષા રાખવી એટલે અપેક્ષા ન રાખવી, આમ થાય તો ઠીક ને, આમ થાય તો ઠીક ને, આમ હોય તો ઠીક ને, ઉદય આવો હોય તો સારું ને, અત્યારે આવો ઉદય ન હોય તો મને સારું ને, એ બધી અપેક્ષા થઈ ગઈ. કઈ નહીં, મારો કરેલો ઉદય છે, કઈ વાંધો નહીં, જે થાય તે ભલે થતો, મારે એનાથી કોઈ નારાજગી નથી કરવો. અત્યારે કોઈ આવો પ્રકાર ઉદયનો વર્તે છે એમ જાણવું, અનુકૂળ વર્તતો હોય તો ઠીક છે એવો પ્રકાર વર્તે છે, પ્રતિકૂળ વર્તતો હોય તો ઠીક છે એવો પ્રકાર વર્તે છે, લોકો જેને અનુકૂળ પ્રતિકૂળ કહે છે એવો પ્રકાર વર્તે છે, પણ મારે મને એવું કાંઈ નથી. શું આ મારો નાખેલો છે એવા દ્રષ્ટિકોણથી કે બીજા ઉપર દોષ ન જાય, તમે મને આમ કર્યું તમે મને આમ કર્યું એમ ન થાય, એટલા માટે ઉદયમાં મારા પણ કરવા માટે નહીં, નહીતર વળી એની અસર આવ્યા વગર નહીં રહે, મારો ઉદય છે માટે અનુકૂળ છે, મારો ઉદય છે માટે પ્રતિકૂળ છે, એમ નહી. હા, એટલું જ. નહી તો શું છે, મોટા ભાગે શું કરે, ઉદય આવે અને જેની સાથેનો ઉદય હોય એ બરાબર નથી એમ લાગ્યા વગર રે ને, એ બરાબર નથી, એનું બરાબર નથી, એ બરાબર નથી, એનું એની એનું બરાબર હોય કે એનું બરાબર ન હોય એનું એ જાણે, તારું બરાબર નથી એનું હું. એક અક્ષર ભી હમકો આપ મત બતાઈએ કે હમકો એસી પ્રતિકૂળતા હૈ તો કુછ આપ પ્રતિકૂળતા કૈસે દૂર હો એસા કુછ હમકો સૂચના કરીએ યા કોઈ મદદ કરીએ. ऐसे एक अक्षर भी बात नहीं होनी चाहिए.
प्रतिकूलता का रोना हमारे सामने
नहीं, ये तुमने सर्वांग योग्य छे, સર્વાંગ યોગ્ય, એટલે તમે જો બિલકુલ મને એ બાબતમાં એક અક્ષર પણ ન બતાવો તો એ સર્વાંગ યોગ્ય છે, પૂરેપૂરું. સર્વાંગ એટલે પૂરેપૂરું યોગ્ય છે, નહીં તો જેટલા જેટલા અંશે થાય એટલું અયોગ્ય થાય છે, એમ કેવું છે. કેમ કે એ તમને આત્મકલ્યાણમાં રોકે છે. શું કે છે? આત્મકલ્યાણમાં એ રોકે છે. રોધનાર કીધું લખ્યું ને, શું એ તમને રૂકાવટ કરે છે, અવરોધ છે, માર્ગનો આગળ વધવા માટેનો અવરોધ છે. અને તમને તેવી સ્થિતિમાં જોવાની જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. એવું સરસ વાત લખી છે. તેવી સ્થિતિમાં એટલે કેવી સ્થિતિમાં? કે ગમે તેવી પ્રતિકૂળતામાં પણ તમે અમને કાંઈ ન કહો ને ધીરજથી ને શાંતિથી ઉદયને વેદો, એવી સ્થિતિમાં તમને જોવાની અમારી ઈચ્છા છે. મારા સુભાષભાઈ તો એવા જ હોવા જોઈએ એમ કે છે. ઉદય આવે ને રૂવા મુંડે એવા મારા સુભાગભાઈ એમ કે છે. કષ્ટ સહન ન થાય ત્યારે એ બધું થાય ને. ઉદયમાં પોતાને કલ્પી લે છે, જે પોતાનું સ્થાન કંઈક કલ્પી લે છે અને પછી આકુલતાનો પાર રહેતો નથી, ઘણો ક્લેશ થાય છે. ઉદય છે એક કર્મ પ્રસંગ છે. શું છે?
કર્મ પ્રસંગ,
કર્મનો ખેલ છે, કર્મનો પ્રસંગ છે. નાટકનો ખેલ તું જોતો એમ જો,
બરાબર.
નાટકનો ખેલ જોવા બેઠો હોય એમ તું જો, સ્ટેજ ઉપર કોઈને રાજ મળ્યું તો એને મળ્યું અને એને રાજ ખોયું તો પણ એને ખોયું. હું જોનાર છું, તેથી વધારે કાંઈ મારે સંબંધ નથી, માત્ર જોનાર છું. એવો પ્રયત્ન થવો જોઈએ. પ્રયત્ન થાય તો પ્રયત્ન કોઈ વાર સફળ થાય, પણ પ્રયત્ન ન થાય તો ક્યાંથી એની સફળતા આવવાની હતી? એનું તરે એમ કે જુઓ એ તો જ્ઞાન દશામાં થાય, નાતાપણું તો જ્ઞાન દશામાં થાય. વાત તો સાચી છે, નાતાપણું તો જ્ઞાન દશામાં થાય, પણ એનો અર્થ કદી એવો ન કરવો કે મુમુક્ષુતામાં એનો પ્રયત્ન પણ ન થાય. એ જ્ઞાન દશા ક્યાંથી આવવાની હતી? કે જેણે મુમુક્ષુ દશામાં પ્રયત્ન કર્યો એને એ જ્ઞાન દશા આવે, નહીંતર કઈ જ્ઞાન દશા અધરથી નથી આવતી કોઈને. પ્રયત્ન તો એવો જ કરવો જોઈએ જેવો જ્ઞાની કરે, પણ જ્ઞાની સમર્થ હોવાથી એ સફળ થાય છે. મુમુક્ષુને ચડવું પડવું થાય, ભલે ચડવું પડવું થાય તો પણ પ્રયત્ન ચાલુ રાખવો. કરતા ઝાડ કરોળિયો ફરી પછડાય, કરોળિયો ઝાડ કરે. કરોળિયો ક્યાં કહેતા હિન્દીમાં? તો કરોળિયો સમજે, મકડી. મકડી મકડી ઝાડ બનાવે છે ને, ઘણી વાર પડે વળી પાછો બનાવે, પડે તો વળી પાછો બનાવે. કાવ્ય આવતું હતું, કવિતા આવતી હતી પ્રયત્નશીલ રહેવા માટે, કે ભાઈ ફરી ફરીને પછડાય છે તો એ કરે છે તો તું તારો પ્રયત્ન ચાલુ રાખ ને. એક વાર હારીશ, બે વાર હારીશ, કેટલી વાર હારીશ? પ્રયત્ન કરીશ તો એક વાર જીતી જઈશ. તો ધીરજ રાખીને પ્રયત્ન ચાલુ રાખવાનો. તમને તેજ સ્થિતિમાં જોવાની જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, એ મારી ઈચ્છાને હું લખી શકું એમ નથી ને તમારા હિતને પણ હું વચનથી જણાવી શકું એમ નથી, એટલું બધું છે એમ કે છે. જો તમે ઉદયને જીતી જાઓ તો હું તો બહુ ખુશી થઈશ. કેટલો રિસ્પોન્સ આપે છે, બહુ હાઈલી રિસ્પોન્સ આપે છે. એમની પાત્રતા જોઈને જબરજસ્ત રિસ્પોન્સ આપે છે. કેટલી પ્રેરણા મળે એવી વાત લખી છે. એવી સ્થિતિમાં જોવાની મારી ઈચ્છા છે. તમે મને રાજી રાખવા માંગતા હો, મારી પ્રસન્નતા ઈચ્છતા હો, તો તમે ધીરજથી રહ્યો કરો. એમાં મને પ્રસન્નતા નથી થતી, મને ખેદ થાય છે. અરે આમ કેમ થાય છે, આને કેમ આમ થાય છે? અને ધીરજથી રહ્યો તો એમાં તમારું ઘણું હિત છે. જીવ અનંત વાર ઉદયમાં હાર્યો છે, એક વાર પણ જો જીતી જાય તો આખી બાજુ ફરી જાય, પલટાઈ જાય એવું છે. અને એમને તો મદદગાર મળ્યા છે, કૃપાળુ દેવ જેવા સાથીદાર મળ્યા છે, મદદગાર મળ્યા છે, મોટી વાત છે. એટલે એમને તો પ્રયત્ન કર્યો છે અને સારો એવો પ્રયત્ન કરીને સફળ પણ થયા છે આખરે, પણ વચ્ચે વચ્ચે ગડબડ થઈ છે ત્યારે એમને એમને સંભાળ્યા છે આ રીતે, સંભાળ લીધે છે આ રીતે, પત્ર લખીને એમને જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? એ ને એ પત્ર છે ને, નીચે આવે છે. કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિને તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વસાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે, નિશ્ચય કર્યો છે, એ વાત નિશ્ચિત છે. તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે, કે થઈ શકે, શું કરવાનું થઈ શકે. એટલું સત્ય છે કે આ દુષ્મકાળને વિશે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. અમે સમીપ હોય તો ઘણો ફેર પડે, પણ વિષમકાળ છે, દુષ્મકાળ છે એટલે નથી. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મ સાધન હોય, એટલે કે સત્સંગ ન હોય તો પણ એની પ્રથમ ઈચ્છા કરવી કે વગર સત્સંગે પણ એક વાર તો જીતી જવું છે. સત્સંગ પ્રાપ્ત ન હોય એને વિયોગમાં રહેવું પડે તો પણ એ કઠણ સાધન છે, કે કાંઈ વાંધો નહીં, ભલે કઠણ સાધન હોય. શું એનો અર્થ શું થાય છે? દ્રષ્ટાંત એવી રીતે છે કે કોઈ ભણવાની અંદર બહુ તૈયાર છે, હોશિયાર વિદ્યાર્થી છે, કે ગમે તેવું અઘરું પેપર આવશે તો આપણે તો સક્સેસ જ જવાના છે, ડિસ્ટિંક્શન માર્ક. હા, એવી તૈયારી જોઈએ, એટલો સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ, એમ કેવું છે. તો એને સત્સંગ કર્યો એ લેખે છે, કે જેથી સર્વસાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. પછી વિશેષ તો પત્ર આવશે એટલે લેશો. સત્સંગ અને સત્પુરુષના વચનનો દ્રઢ આશ્રય થાય, સત્સંગનો દ્રઢ આશ્રય થાય તો સુલભપણે જીતી જાય, એમાં કાંઈ વાંધો ન આવે. બાકી તો હાર્યો છે અનંત વાર, કેમ કે ક્યાંય સત્સંગ નહોતો, પોતાની તૈયારી નહોતી, યોગ્યતા નહોતી, તો હારી જ જાય. હવે આખી પરિસ્થિતિ પલટાણી છે, સત્સંગ પ્રાપ્ત છે, પોતે પણ તૈયાર થાય છે, તો હવે તો બરાબર ન હારે એના માટેનો પુરુષાર્થને પ્રયત્ન હોવો જોઈએ, એવી જાગૃતિ હોવી જોઈએ. દ્રઢ આશ્રય મને મક્કમતા, દ્રઢતા મેને મક્કમતા, કે જ્ઞાની જબ એસા કહેતા હૈ તો હમ ઉસ બાત કો કે ક્યો છોડ દેતે હૈ, કહેતે હૈ કે ઉદયમાં ઉદાસીન હો જાઓ, ફિર ઉદયમાં ક્યો ખીચતે હૈ. સીધી બાત લે લે, બાત ક્યા ચલતી ઇધર, કૈસા ભી ઉદય હો, સબકો અલગ અલગ અનેક પ્રકાર કે હોતે હૈ, જિસકો જૈસા હોતા હૈ, ઇસકી કોઈ ચર્ચા કરને કે કોઈ આવશ્યકતા નહીં. આવો ઉદય હોય તો આમને તેવો ઉદય, એ કઈ જરૂર નથી ચર્ચા કરવાની. ગમે તે ઉદય હોય મારે એમાં ખેંચાવું નથી, કેમ કે મને બી આજ્ઞા છે, એમના વચન છે, એમના એમની આજ્ઞા છે, અને એમના આશ્રયવાનને, જ્ઞાનીના આશ્રયવાનને. તો એકબીજાને તો હોય, જેને જ્ઞાનીનો આશ્રય નથી મળ્યો તો બિચારા બધા બિચારા ખેંચાય છે ઉદયમાં, હું શું કરવા ખેંચાવું, હું ન ખેંચાવું, મારી પાસે તો આધાર છે. પછી મારે કઈ ઉદયનો આધાર લેવાની જરૂર નથી, હું તો શું છે ઉદયનો આશ્રય લઈ લે છે, આશ્રય લેવાની કાંઈ જરૂર નથી. ઉદય ભિન્ન છે, મારો ઉદય છે એમ નહીં, ઉદય ભિન્ન છે. મારો કરેલો હોય તો શું છે કે બીજા ઉપર આરોપ નથી નાખવો એટલે, પણ ઉદય મારો છે એમ નહીં, ઉદય મારાથી ભિન્ન છે એમ લેવું છે. મારે શું લેવા દેવા, ગમે તે પ્રકાર ઉદય નો હો, મારે કઈ લેવા દેવા નથી, મને લાભે નથી, મને નુકસાને નથી, મને કઈ કરી શકે એમ નથી, જે હોય તે ગમે તે હો, એમ દ્રઢતા મક્કમતા હોવી ઘટે. મારા પણ તો કલ્પુ જ છે ને, બીજું શું છે, કલ્પના સિવાય બીજું શું છે મારા પણ. ખાલી કલ્પના થાય છે, કેવી રીતે કોઈ કોઈનું થઈ શકે, કોઈ કોઈનું થઈ શકે કેવી રીતે બનવા યોગ્ય છે, વસ્તુ કોઈ શક્ય જ નથી ને. વિચાર તો વસ્તુના સ્વરૂપ અનુસાર હોવા જોઈએ, તો કલ્પના ન થાય. વસ્તુ સ્વરૂપે જે વિચારે, વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે. વસ્તુના સ્વરૂપે વસ્તુને વિચારવી જોઈએ, નહીતર કલ્પના થશે હું આનો આને એ મારા, હું આનો આને એ મારા, એ થઈ રહ્યું, પછી એની અસર આવ્યા વિના રહે જ નહીં. પ્રયાસ કરવો જોઈએ, એનું નુકસાન વિચારવું, વસ્તુનું સ્વરૂપ વિચારવું, મારા ક્યાં છે, મારું મારા કેવી રીતે કરું છું, એક જીવ છે એનું પ્રારબ્ધ ભોગવે છે, હું શું કરી શકું, હું શું ન કરી શકું, એ સવાલ ક્યાં છે, મારો કાર્યક્ષેત્ર કઈ કરી શકતો નથી પછી ક્યાં સવાલ છે. જે અશક્ય હોય એને શક્ય કરવાનો વિકલ્પ આવે, પણ અશક્યતાનું જ્ઞાન હોય તો જોર ન ખાય વિકલ્પ. કેવી રીતે જોર ખાય, કયો ઉદયના કારણે કે પૂર્વ સંસ્કારથી વિકલ્પ આવે એ બીજી વાત છે, પણ જ્ઞાન બરાબર સચોટ હોય કે હું કરી શકતો નથી પછી સવાલ ક્યાં રહ્યો. મારા પરિણામ મારા ક્ષેત્રમાં મારી હદમાં સમાપ્ત થાય છે, આથી આગળ મારા પરિણામનું કોઈ કાર્યક્ષેત્ર છે જ નહીં ને. સમજણ ઉપર ઉપર ની થઈ ગઈ ને, સમજણ તો ઉદયમાં હાજર થાય તો સમજણ, ઉદયમાં ગેરહાજર રહી અને સમજણ શું કહેવે. જેને સમજણ નથી એ ઉદયમાં જોડાય, જેને સમજણ છે એ ઉદયમાં જોડાય, તો બે વચ્ચે ફેર શું રહ્યો, એ કયો શું ફેર રહ્યો, કઈ ફેર ન રહ્યો. જાગૃતિ આવવી જોઈએ, જાગૃતિ આવવી જોઈએ. આત્મકલ્યાણ કરવું છે એની સતત જાગૃતિ રહેવી જોઈએ, તો અકલ્યાણના ભાવમાં ખેંચાય નહીં, એની જાગૃતિ સતત રહેવી જોઈએ. એટલે લક્ષ નથી, લક્ષ હોય ને તો આમ સંભાળવું ન પડે, યાદ કરવું ન પડે. લક્ષ જ એનું નામ, ખસે નહીં એનું નામ લક્ષ. એને સ્મરણ વિસ્મરણ સાથે સંબંધ નથી, લક્ષ છે જ્ઞાનનો પર્યાય અને સ્મરણ પણ જ્ઞાનનો પર્યાય છે, પણ સ્મરણ ને વિસ્મરણ સાથે સંબંધ છે, અપેક્ષા છે. લક્ષ ને એવું કઈ નથી, લક્ષ તો કોન્સ્ટન્ટ રહે, એક ધારુરી એ લક્ષ, તો એનું નામ લક્ષ કહેવાય. એમ મારે આત્મકલ્યાણ કરવું છે એ લક્ષમાં હોવું જોઈએ, લક્ષગત રહેવું જોઈએ. પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે, એ ન થાય એટલા માટે લખે છે. એ વાત વિસર્જન નહીં થવી જોઈએ તમને. તે બે પ્રકારની યાચનામાં કેવી સરસ વાત કરે દેવો, તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવિને કરવી ઘટે જ નહીં, ઘટે જ નહીં. નિકટ ભવિને વિકલ્પ જ ન આવવો જોઈએ કે મારે કોઈ રિદ્ધિ સિદ્ધિને ચમત્કારથી ફાયદો મેળવવો છે, અનુકૂળતા મેળવવી છે, એ પ્રકાર આવવી જ ન જોઈએ. એમ કહીને એમ કહી દીધું, જરાક જાગૃત થઈ જાઓ, તમારું નિકટ ભવ્યપણું છે ને આમ કેમ આવે છે, તો એ જ ભવ્ય પામવાના હતા. એટલે એમ લઈ લીધું. પહેલી જે વાત આવી તમને, તો નિકટ ભવ્યને હોય જ નહીં, તમારે ક્યાંથી આવી ગયું બધી, બિલકુલ ન હોય તમારે તો. એટલે એકદમ એને છોટ મારે એવી વાત કરી દીધી. શું અને અલ્પ માત્ર હોય તો પણ તે મૂળથી છેદવી ઘટે, કદાચ અલ્પ એનો કોઈ અંશ આવી જતો હોય, મૂળથી એને તો છેદી નાખવું જોઈએ, એનું મૂળિયું જ કાપી નાખવું જોઈએ. આ પ્રકાર તો જોઈએ જ નહીં, બિલકુલ જોઈએ નહીં. એટલે જ્યોતિષાદીમાં એ નહોતા જતા એનું કારણ એ છે, કેમ કે એમાં અનુકૂળતા પ્રતિકૂળતા સિવાય બીજું શું જોવાનું છે જ્યોતિષમાં, તો એ તો મોટા એની તો ઉપેક્ષા કરવી છે, એના માટે તું અપેક્ષામાં આવી જઈશ, બિલકુલ નહીં જોઈએ. તે અલ્પ માત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે, કેમ કે લોકોત્તર મિથ્યાત્મનું તે સબળ બીજ છે એવો તીર્થંકરાદીનો નિશ્ચય છે. તો સો પ્રમાણ લાગે છે વચ્ચે તીર્થંકરને લઈ આવ્યા એમ કે છે. શું કે છે, કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. લૌકિક મિથ્યાત્વ અને લોકોત્તર મિથ્યાત્વ બે પ્રકાર લીધા છે. લૌકિક મિથ્યાત્વમાં તો બધા સંબંધો છે એ બધા લૌકિક મિથ્યાત્વ છે, પણ આમાં કોઈ લોકોત્તર મિથ્યાત્વ પણ છે, અલૌકિક મિથ્યાત્વ છે, ખબર ન પડે એમાં કે એમાં શું. ઘણા એવી રીતે આધાર લઈ લઈએ છે કે આપણને રોગ થાય ત્યારે દવા તો કરીએ છીએ કે નહીં, તો રોગ એક પ્રતિકૂળ છે, પ્રતિકૂળતા છે, એ પ્રતિકૂળતાને મટાડવાને દવા કરીએ છીએ કે નહીં, તો એના બદલે આવું કંઈક આપણે કરીએ, આમ એક ઈલાજ જ છે ને. નથી પથરા પડતા પહેરતા, કથ્થઈ ને લીલો ને લાલ ને નંગ પહેરે છે ને, મંગળનો ને ફલાણો શનિનો ને ઢીકણો ને નોકડો ને બધું આવે છે ને, એ બધા મિથ્યાત્મને દ્રઢ કરવાના રસ્તા છે. મંગળ ક્યાંય નું ક્યાંય છે, એને મીટીમાં બેહાડ્યો આમ તો આમ તો. જ્યોતિષ પેઢી ઉપર આવી ચડેલા, એમાં તો કોઈ બીજાને મળવા એ નહોતા, એટલે બેઠા હતા મારી પાસે. મને ખબર હતી કે આ જ્યોતિષ, પહેલાં તો હું મારા કામમાં લાગેલો હતો એટલે કાંઈ વાત ન કરતો, થોડો ફ્રી થયો ને એટલે મેં એક પ્રશ્ન કર્યો, બધું ખરાબ ન લાગે તો પ્રશ્ન કરો. મેં કીધું આ જ્યોતિષમાં આમ નંગ પહેરો ને આ નંગ પહેરો ને આ નંગ પહેરો ને એવું બધું જે આવે છે, સાચું બોલજો એ વાતમાં માલ કેટલો છે. હું તો કઈ જોશ જોડાવાનો છું નહીં કોઈ દિવસ તમારી પાસે, પણ વાત જે હોય જે હોય સાચી કરજો. તમે જાણતા હોય તો કે તમારી વાત સાચી છે, બધું હંબક છે. એને એ ધંધો હું કરતો નથી. પછી એને એમ કીધું કે હું નથી કરતો, હું કોઈને નંગ બંગ પહેરાવતો નથી, કહેતો નથી. એ વાત હંબક જ છે કે મારે એ જાણવું હતું કે આ મને હંબક લાગ્યું હતું તો હંબક છે કે હંબક નથી, તો કે હંબક જ છે. હંબક મને બિલકુલ જૂઠ બનાવટ કરના, બનાવટ કરકે પૈસા લઈ લેના, છેતરવા, છેતરપિંડી. કાંઈ વાતમાં માલ નથી. હવે લાખો કરોડો યોજન દૂર મંગળનો ગ્રહ છે, હવે અહીંયા કેટલા જણા એનો પથરા એવા પહેરે તો એને 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 કાંઈ અનુસંધાન થાય? કાંઈ કાંઈ વાતમાં માલ નથી. થોડીક તો બુદ્ધિ લોકો હલવાઈ ગઈ, પણ અંધશ્રદ્ધામાં આત્માને કેટલું નુકસાન કરે છે એનો લોકોને ખ્યાલ રહેતો નથી. વિશેષ લઈશું એવી વાત છે. જરા જરા વિસ્તારથી લખું છું બીજો પત્ર.
સુખ ધા